તારીખ 28/11/1982 શ્રી પરમાગમ સાર બોલ નંબર 120 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 29.
સ્વસંવેદન જ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન નો તફાવત લીધો છે. નિશ્ચય મોક્ષ માર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. નિશ્ચય મોક્ષ માર્ગ છે તે નિર્વિકલ્પ સ્વરૂપ છે. ઉપયોગાત્મક હો કે લબ્ધાત્મક હો,
બરાબર,
બંને નિર્વિકલ્પ ભાવે છે. મોક્ષ માર્ગમાં શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય ત્યારે પણ તે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છે, અને ત્યાર પછી જે લબ્ધની પરિણતિ છે તે લબ્ધ પરિણતિ પણ નિર્વિકલ્પ ભાવે છે. બંને પ્રકારના પરિણામમાં એટલે ઉપયોગમાં કે લબ્ધમાં સ્વવિકલ્પ પણ નથી. સ્વવિકલ્પ એટલે વિકલ્પ સહિત, એ વિકલ્પ સહિતમાં રાગની ઉત્પત્તિ છે. વિકલ્પ પોતે રાગ સ્વરૂપ છે. નિર્વિકલ્પ રાગ પણ હોય છે, એ સૂક્ષ્મ રાગ છે. પણ એ સૂક્ષ્મ રાગ જ્યારે સ્થૂળ રાગ રૂપ થાય છે ત્યારે એ સ્વવિકલ્પ દશાને ધારણ કરે છે. એટલે સ્વવિકલ્પ પણ એ તો સ્થૂળ રાગ રૂપ પરિણમન છે. એવું સ્થૂળ રાગ રૂપ પરિણમન મોક્ષ માર્ગ ને વિશે હોતું નથી. મોક્ષ માર્ગ કે જે વિતરાગ માર્ગ છે, એ વિતરાગ માર્ગમાં સ્થૂળ રાગ પણ હોય, આ વ્યવહાર રત્નત્રય આદિનો જે રાગ છે એ બુદ્ધિપૂર્વક ના સ્થૂળ રાગ સ્થૂળ વિકલ્પ રૂપ છે, એ મોક્ષ માર્ગ નથી. એ વ્યવહાર રત્નત્રય તે મોક્ષ માર્ગ નથી. તો અહીંયા કહે છે કે જે નિશ્ચય મોક્ષ માર્ગ છે, ખરેખર જે મોક્ષ માર્ગ રૂપ પરિણમન છે તે નિર્વિકલ્પ સમાધિ છે. એટલું નિર્વિકલ્પ ન લીધું, સાથે સાથે સમાધિ શબ્દ લીધો છે. નિર્વિકલ્પ સમાધિ છે અથવા આત્મામાં એકાગ્રતા રૂપ પરિણમન છે, વ્યાધિ વિનાનું પરિણમન છે. આધિ વ્યાધિ ઉપાધિ સમાધિ એ મૂળ આધિને લાગેલા ઉપસર્ગ છે. એક શબ્દના જુદા જુદા અર્થ થાય છે. એમાં સમાધિ છે એ એવું પરિણમન છે. આધિ એટલે જેના આધારે પરિણતિ ઉત્પન્ન થાય તે આધિ. ખાસ કરીને ઉપાધિને આધિ કહેવામાં આવે છે. અહીંયા જે સમ્યક પ્રકારે પરિણમન રૂપ છે, સંસ્વભાવ રૂપ પરિણમન છે, વિતરાગ ભાવરૂપ જ્ઞાતા દ્રષ્ટારૂપ જે પરિણમન છે, જેમાં શંકા અશંકા કુશંકા કાંઈ નથી, અથવા જેમાં કોઈ વિકલ્પ નથી, સર્વ સમાધાન રૂપ છે, અસમાધાન પણ જેમાં નથી એટલે મૂંઝવણ નથી. મૂંઝવણ રહિતની જે આત્માની શાંત દશા, એને સમાધાન દિશા અથવા સમાધિ દિશા કહેવામાં આવે છે. પછી કે એવી જે સમાધિ દિશા તે નિશ્ચય મોક્ષ માર્ગ રૂપ નિર્વિકલ્પ દિશા છે, એમાં વિકલ્પ હતો નથી. નિર્વિકલ્પ એટલે રાગ રહિત દશા છે, વિતરાગ દશા છે. સ્થૂળ રાગ છે એ સવિકલ્પણો છે. રાગનો સૂક્ષ્મ રાગ થાય ત્યારે અંતર જલ થાય, એમાં તો ઘૂંટણ ચિંતન એ બધું હજી સૂક્ષ્મ રાગમાં જાય છે, પણ એ પણ રાગ છે. પણ બુદ્ધિપૂર્વક મનથી સ્પષ્ટ સમજાય એવો જે વિકલ્પ છે, સરાગપણું છે, સવિકલ્પણું છે, એ સ્થૂળ રાગ છે.
બરાબર.
એવો સ્થૂળ રાગ એ તો મોક્ષ માર્ગ રૂપ નથી છે, કેમ કે એ તો રાગ છે અને મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવ છે. તો વિતરાગ ભાવ તો સ્થૂળ રાગ રૂપે હોય શકે
નહીં.
તો કેવો છે નિશ્ચય મોક્ષ માર્ગ? કે નિર્વિકલ્પ સ્વરૂપ છે, રાગના અભાવ સ્વરૂપે છે અને સમાધિ ભાવે છે, જેમાં અસમાધાન રૂપ મૂંઝવણ પણ નથી. આ આમ કેમ એ પ્રશ્ન સમાધિ ભાવમાં નથી, અસમાધિ પરિણામ છે. આમ કેમ એવો પ્રશ્ન અસમાધિ રૂપ છે, એવો ભાવ છે તે અસમાધિ રૂપ છે, એમાં અસમાધાન છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ત્યાં સુધી એ વાત લીધી છે કે જેમ કેવળ જ્ઞાનમાં અસમાધાન નથી, કેમ કે સર્વજ્ઞેયો સર્વકાળના સર્વજ્ઞેયો જ્ઞાન ગોચર થાય છે ત્યાં, એટલે ત્યાં ક્યાંય આશ્ચર્ય નથી, ક્યાંય એવું આશ્ચર્ય થતું નથી કે ક્યાંય અસમાધાન થતું નથી કે આમ કેમ, કેમ કે એક જ સમયમાં સર્વજ્ઞેયો સર્વકાળના જણાય છે. તો જે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનની જાતિનું છે, અથવા જે શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનનો સ્વીકાર છે, કેવળ જ્ઞાન સ્વભાવનો સ્વીકાર છે, કેવળ જ્ઞાનનો સ્વીકાર છે, એવા શ્રુત જ્ઞાનને વિશે પણ અસમાધાનને આશ્ચર્ય નથી. એવા શ્રુત જ્ઞાન સહિત અને આત્માની નિર્વિકલ્પ પ્રતીત સહિત, પ્રતીત તો નિર્વિકલ્પ છે, ઊંધી હોય કે સૂંધી હોય, સવળી હોય કે અવળી હોય, પ્રતીક તો નિર્વિકલ્પ છે, એનું પરિણામ જ નિર્વિકલ્પ છે. એ ચારિત્ર ગુણમાં જે રાગ છે તે સવિકલ્પ છે, સ્થૂળપણે હોય ત્યારે, અને વિતરાગ ભાવ છે તે નિર્વિકલ્પ છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સ્વરૂપ એવો જે નિશ્ચય મોક્ષ માર્ગ, તે નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ છે. એમાં સવિકલ્પણું નથી, એમાં કોઈ અસમાધાન નથી. ધ્યાનને સમાધિ કહે છે, સ્વરૂપની એકાગ્રતા રૂપે પરિણામ હોવાથી પણ એને સમાધિ ભાવ કહેવામાં આવે છે, અસમાધાન પણ નહીં હોવાથી એને સમાધિ ભાવ કહેવામાં આવે છે, રાગ દ્વેષ અને મોહરૂપ ભાવ એમાં નહીં હોવાથી એને સમ્યક પ્રકારના સમપરિણામ રૂપ સમાધિ ભાવ કહેવામાં આવે છે, એવો મોક્ષ માર્ગ છે. આ બાણમાં સમાધિ લગાવે છે અને ઓરડામાં પૂરીને કે જમીનમાં દટાઈને એ સમાધિ ખરેખર આવે છે ને. 20 દિવસ સુધી જમીનમાં રહ્યા, 1 મહિના સુધી જમીનમાં રહ્યા, 1.5 મહિના સુધી જમીનમાં દટાઈને સમાધિ લગાવી, એ ખરેખર સમાધિ નથી. પણ આવું અસાધારણ જમીનમાં દટાઈને રહેવું તો અસાધારણ વાત છે, તો એને તમે સમાધિ કહેતા નથી, એની કિંમત આંકતા નથી. કે એ તમામ કરતા, એ તમામ પ્રકારના જેટલા કોઈ પ્રયોગ છે અસાધારણ મન વચન કાયાના, જેટલા કોઈ અસાધારણ પ્રયોગ છે તેનાથી આત્મા શુદ્ધ નિર્વિકલ્પ પરિણામે નિર્વિકલ્પ સમાધિ ભાવે પરિણમે એ સર્વથી અસાધારણ આત્માનું કાર્ય છે. મન વચન કાયાના જેટલા કોઈ પ્રયોગ છે એ તમામ પ્રયોગથી આ અસાધારણ પ્રયોગ છે. એની જે કિંમત છે એની પાસે મન વચન કાયાના પ્રયોગની કોઈ કિંમત છે
નહીં.
કેમ કે તે બધા પર્યાય બુદ્ધિએ મિથ્યા દશામાં રાગ દ્વેષ મોહ સહિત થનારા ભાવો છે. તે પ્રયોગની અંદર વિતરાગ ભાવ છે નહીં. શ્રીમદજીને બધા આચાર્યોને ઘણી વાતો લખી છે એ વિષયમાં કે કોણ સુરવીર છે, કે 10,000 સુભટને એકલે હાથે લડનાર કરતા એમ લીધું છે. સુભટ એટલે સામાન્ય સૈનિક નહીં, પણ જે સોલ્જર હોય કે ટુકડીનો નાયક હોય એને સુભટ કહે છે. સામે 10,000 હોય, 10,000 હોય અને આ એકલો હોય, એવું બાહુબળ હોય કે એને એ કોઈ પહોંચી શકે નહીં 10,000 જણા ભેગા થઈને પણ, એના કરતા સંસાર સમુદ્રને પાર કરનાર સુભટ છે એમ લીધું છે. આના પુરુષાર્થ કરતા, આની સુરવીરતા કરતા, રાગને જીતનારની સુરવીરતા છે એ માન છે. અનેક વિષયની એવી સરખામણી લીધી છે. શ્રીમદજી લખે છે કે ભુજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર તરે તેના કરતા સંસાર સમુદ્ર તરનાર છે એ વધારે બળવાન છે. હાથ થાકી જાય તરતા તરતા, પાણી વીંઝવું પડે તો અમુક ટાઈમે હાથ થાકી જાય. થાકી જાય પછી ખલાસ, હાથ તો થાકી જાય પણ એ વખતે મન પણ થાકી જાય. કેમ કે ખ્યાલ આવી ગયો કે હવે ડૂબી જવા છે, એટલે સીધું જ સામે મોત દેખાય તરનાર. એવું બાહુબળ હોય કે ભુજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર આખો તરે. કેટલા અસંખ્ય ભોજનનો સમુદ્ર છે એ ભુજાએ કરીને, એના માછલા એક એક ભોજનના હોય છે. માછલા એવા મોટા સમુદ્રને હાથે કરીને તરે, એના કરતા કોનો પુરુષાર્થને કોનું બળ વધારે છે કે સંસાર સમુદ્ર તરે એનું બળ વધારે છે. આવી બધી ઉપમાઓ લીધી છે શાસ્ત્રની અંદર. એમ બહારમાં સમાધિ લગાવે ખાધા પીધા વિના ભૂખ્યા તરસ્યા, હવા તો મળે છે ત્યાં, તો પણ તેનાથી જે નિર્વિકલ્પ સમાધિ છે મોક્ષનો માર્ગ છે, બાકી કોઈ મોક્ષનો માર્ગ છે નહીં.
સમાધિ મરણમાં શું થાય?
સમાધિ મરણમાં એ નિર્વિકલ્પ મોક્ષ માર્ગનો જીવંત પર્યાય છે. તે ખરેખર મરણ નથી પણ જીવંત દશા છે. લોકો એ તો દેહ ત્યાગ થાય છે એટલે લોકો મરણ કહે છે. જ્ઞાની તો અંતર જાગૃતિમાં રહીને પોતાના ચૈતન્ય જીવનમાં જીવંતપણે, અસ્થિપણે, સજીવનપણે જીવંત હસ્તી છે એની, અને એમને એ જીવંત હસ્તીમાં ટકેલા છે અને પર્યાયથી પર્યાય અંતરપણાને પામે છે. એ તો જેમ અહીંયા એક પર્યાયથી બીજી પર્યાય બદલે છે વિચારની જ્ઞાનની, એમ અહીંયા સ્થૂળ પર્યાય બદલે છે. આ જે પર્યાય બદલે છે એ સ્થૂળ પર્યાય મનુષ્યની પર્યાય બદલે છે, ઓલી સૂક્ષ્મ પર્યાય બદલે છે, સમય સમયના પરિણામ છે.
બરોબર.
તો પર્યાય બદલે એટલે કાંઈ જીવ મરે છે એમ તો છે
નહીં.
જીવની હસ્તી એમને એમ છે, પોતાના સ્વરૂપમાં જાગ્રત છે, તેથી સમાધાન ભાવે તે પર્યાયની બદલી થાય છે, એમાં અસમાધાન પણ થતું નથી. આ ગવર્મેન્ટ ઓફિસરની બદલી થાય છે કે નહીં, મોટા શહેરમાં જાય બદલી થઈ હોય ને, મોટા શહેરમાં જાય તો ફર્સ્ટ ક્લાસ મજાનું મકાન લેટેસ્ટ સગવડ વાળું મળે, એની અંદર એ દાખલ થાય ત્યારે જ એને ખબર છે કે અહીંયા બે ત્રણ વર્ષે બદલી વધુ વધુ થઈ જશે. એ તો વધુમાં વધુ, પણ ગમે ત્યારે ઓચિંતો ઓર્ડર આવે તો આપણે આ ખાલી કરીને જ્યાં ઓર્ડર આવ્યો હોય ત્યાં જવાનું છે. એને એ મકાનને રંગરોગાન કરાવવાનું મહત્વ થતું નથી. કેમ થતું નથી? કે એને એમ થાય છે કે હું આને રંગરોગાન આજે કરાવીશ ને કાલે ઓર્ડર આવશે તો મારો પરિશ્રમ ને ખર્ચ બધો વ્યર્થ જશે. એમ છે કે નહીં? એમ જ્ઞાનીને જગતના કાર્યોનો પરિશ્રમ વ્યર્થ લાગે છે. કેમ કે એ એનું નથી. જેમ પેલા ઓફિસરનું એ સુશોભિત મકાન પણ ઓફિસરનું નથી, એમ એને કાંઈ પોતાનું નથી. પછી એને ઠીક રાખો ને ઠીક કરો એમાં એને ચિકાશ આવતી નથી. રે ત્યાં સુધી સાફ સુથરું રાખે, વાળી છોડીને રહેવું હોય છે ત્યાં સુધી, એમ નાની પણ વર્તમાન સંયોગને ટેમ્પરરી ઠીક કરે છે. પણ આખો બાજી પડે ને ટીંગાઈ જાય. હું તો વેપારી આ બધા જોઈએ છે, વેપાર 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 એટલે આખો બી એક જ ધૂન માણસોને.
હે,
બીજું જાણે કઈ જીવનમાં છે જ નહીં, ટીંગાઈ જાય આખે આખા સર્વસ્વ. એ જ કે છે કે ભાઈ પણ બદલી થાય જેમાં થઈ જવાની છે. આયા કઈ કાયમ ઉતારા છે, બદલી ગમે ત્યારે ઓર્ડર આવશે, ગમે એ સેકન્ડે આવશે. એની કોઈ નિશ્ચિત કાળ છે નહીં. તેથી જ્ઞાનીને અસમાધાન નથી કે કેમ આ મૃત્યુનો પ્રસંગ છે. જેને મૃત્યુના પ્રસંગ પ્રત્યે પણ અસમાધાન નથી તેને ઉદયની બીજી પ્રતિકૂળતાઓને વિશે અસમાધાન થાય એ પ્રશ્ન રહેતો. મૃત્યુ તો સર્વથી વધારે પ્રતિકૂળતા ગણવામાં આવે છે ને, બીજી પ્રતિકૂળતાઓ તો એનાથી ઓછી છે. જેને સામે મૃત્યુ આવે તો પણ અસમાધાન નથી, સમાધિ મરણ એનું કહી શકાય છે. એને જગતના બીજા કહેવાતા પ્રતિકૂળ ઉદયના પ્રસંગો એમાં એને અસમાધાન કેમ થાય? એને એ અસમાધાનનો કોઈ પ્રકાર નથી. આ આમ કેમ એ પ્રશ્ન નથી. તેથી એમ કહે છે કે જે નિશ્ચિત મોક્ષ માર્ગ છે એ પોતે જ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, તેથી તે પરિણતિને સમાધિ પરિણતિ કહેવામાં આવે છે. સમાધિ છે તે ક્રિયાવાચક છે, પરિણામને પરિણામ છે એ પર્યાયવાચક છે, પરિણતિ પણ પર્યાયવાચક છે. પણ પરિણામ અને પરિણતિ શબ્દના અર્થમાં એટલો ફેર છે કે જે પરિણતિ છે એ બદલતી ક્રિયા છે એમ બતાવવું છે. કાર્ય અને ક્રિયા એટલો ફરક છે એની અંદર, બદલવા પણ સાથે એની અંદર બતાવવું છે, ચાલુ ક્રિયા બતાવે છે. નિશ્ચય મોક્ષ માર્ગમાં સર્વાંગ સમાધાન છે. કેટલું સર્વાંગ સમાધાન છે? કે વિકલ્પ ઉપજવાનો અવકાશ નથી, નિર્વિકલ્પ સમાધિ છે. મોક્ષ માર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે, ક્યાંય વિકલ્પ નથી કે આ આમ કેમ. પોતે જ નિર્વિકલ્પ પરિણામ સ્વરૂપ છે અને નિર્વિકલ્પ પરિણામ સ્વરૂપ છે એમાં ક્યાંય વિકલ્પ નથી, આશ્ચર્ય નથી, પ્રશ્ન નથી, અસમાધાન નથી કે કોઈ પ્રકારની શંકા નથી. નિશંક છે તો નિશંકતા વિના તો નિર્વિકલ્પતા થવાનો પ્રશ્ન રહેતો નથી. એવા નિર્વિકલ્પ સમાધિ પૂર્વક તેના દ્વારા એમ કેમ છે તેનાથી ઉત્પન્ન થયેલ અતિન્દ્રિય આનંદનો અનુભવ જેનું લક્ષણ છે, એવું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, એને અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે. ભગવાને એ જ્ઞાનને જ્ઞાન કહ્યું છે, તે જ્ઞાનને જ્ઞાન કહ્યું છે કે જે જ્ઞાનને આનંદની મહોર લાગેલી છે, એમ કહ્યું છે. જે જ્ઞાન આનંદ સહિત છે તે જ્ઞાન જ્ઞાન છે. આત્માના આનંદ સહિતના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે, બાકી બધું અજ્ઞાન છે. બાકીના જ્ઞાનના પર્યાયને જ્ઞાન કહેતા નથી, પણ અજ્ઞાન કહેવામાં આવે છે. કહે છે કે નિર્વિકલ્પ સમાધિ પૂર્વક પ્રથમ સમ્યક દર્શનના કાળમાં નિર્વિકલ્પ સમાધિ ભાવ ઉત્પન્ન થાય છે. નિર્વિકલ્પ સમાધિ પહેલી ત્યાં લાગે છે, શુદ્ધો ઉપયોગ થાય છે ત્યાં. તેનાથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન, એમ કહે છે કે જે જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ હોય છે, એ જ્ઞાનનું લક્ષણ બાંધ્યું અહીંયા અભેદ છે ને. એટલે જ્ઞાનનું લક્ષણ શું? કે જ્ઞાનનું લક્ષણ આનંદ, જે આનંદ રૂપે છે, આનંદ સ્વરૂપે છે, તે જ્ઞાન છે. એવા અતિન્દ્રિય આનંદનો અનુભવ ઇન્દ્રિયથી પાર જઈને સર્વ પ્રદેશે પ્રદેશેથી જેમાં આનંદનો ઉભરો આવીને અનુભવ થાય. આ ઉભરો આવે છે ને દૂધમાં, એ છે પહેલેથી છેલ્લે સુધી ઉભરો આવ્યો છે. ઉપલી સપાટી નથી પણ આખું દૂધ ઉછળ્યું છે, પાણીમાં ઉભરો છે, આખું પાણી ઉકળે છે. એમ પ્રદેશે પ્રદેશે, એટલા ઉપરના પ્રદેશ નહીં, આ સપાટી નહીં, ખાલી ઘન જેટલું ઘન છે. સર્વ પ્રદેશે પ્રદેશે આનંદથી ઉભરાયેલું જે જ્ઞાનનું વેદન છે, એવા જ્ઞાનને પ્રથમ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન છે, આને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આ અનંત ભવભ્રમણના નાશક નાશક નાશ કરનારું એ જ્ઞાન છે કે જે એ ક્ષણના અનુભવમાં અનંત ભવના ભૂકા બોલી જાય છે. આ મોક્ષનો માર્ગ છે, બાકી બધી મોક્ષ માર્ગ નિવાતો. ખરેખર મોક્ષ માર્ગ છે તે આ રીતે છે. બહુ ચોખ્ખું વર્ણન પ્રવચનની અંદર, આ તો પ્રવચનમાંથી છે ને, બહુ ચોખ્ખું વર્ણન છે, ક્યાંય ફોડોરીએ એવું નથી. નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલો, એમ કે છે તેનાથી, એટલે નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલો અતિન્દ્રિય આનંદના અનુભવ જેનું લક્ષણ છે, જેમાં અતિન્દ્રિય આનંદ સ્પષ્ટપણે અનુભવ ગોચર થાય છે, એમ પછી ખબર પડતી નથી એમને. આનંદ આવે પણ ખબર ન પડે કે આનંદ આવી ગયો. પૂછે આ શાસ્ત્ર વાંચીને કલ્પના કરે છે ઘણા, આપણે ટ્રેનમાં પણ, કે અતિન્દ્રિય આનંદ ખબર ન પડે કે કેમ ખબર ન પડે. આ બધી ચર્ચાઓ થયેલી વિદ્વાનો સાથે, કેમ ખબર ન પડે કે એનો સમય બહુ ઓછો છે. સમય ઓછો છે એટલે કેટલો ઓછો સમય છે? કઈ એક આવલીને છ સમય, કે એમ કઈ એટલો બહુ ઓછો સમય છે કે તમે કર્ણાનો યોગ નહીં વાંચ્યો હોય, ઉપસમ સમ્યક દર્શનનો સમય ક્યાંક લખ્યો હશે. એટલો બધો ઓછો સમય છે કે ખબર જ ન પડે અતિન્દ્રિય આનંદ આવી ગયો હોય, અને સમ્યક દર્શન થઈ ગયું એ ખબર જ ન પડે. ગમે તેટલો ઓછો સમય હોય તો પણ છદ્મસ્તનો ઉપયોગ જ અસંખ્ય સમયનો છે. એક આવલી હોય તો અસંખ્ય સમયની આવલી છે, તેથી ઓછી હોતી નથી. પછી ખબર નહીં પડવાનો પ્રશ્ન રહેતો નથી. પણ એને ઠરાવવો શું શું છે? કે સમ્યક દર્શન ખબર નથી રહી, હોય છે ત્યાંથી કલ્પના ત્યાંથી થઈ હોય છે. જેટલું શાસ્ત્ર વાંચીએ છીએ બધું બરાબર બેસે છે. શાસ્ત્ર તો સમ્યક જ્ઞાનીનું લખેલું છે, મુનિઓનું લખેલું છે, આપણને પણ બરાબર એમાંથી ક્યાંય અર્ચનોમાં અર્થનો ફેર પડતો નથી. જેવું કહેવા માંગે છે એવો જ અર્થ છે, ચારે કોરથી મેળ બેસે છે. આપણું જ્ઞાન સમ્યક છે, પણ ભાઈ એમ આવે છે કે જ્ઞાનને તો આનંદ હોય છે ને આનંદ એનું લક્ષણ છે. સમ્યક દર્શનમાં તો આનંદ હોય છે, એ તો બહુ સૂક્ષ્મ સમય છે ને એની ખબર ન પડે ઓછા કાળે. માટે એ થઈ ગયું છે, ચાલો કે છે કે એવું હતું. આનંદ બહુ સ્પષ્ટ આનંદ છે એની અંદર, ઝાંખો પાતળો બહુ ઓછા કાળનો ખબર ન પડે જણાય નહીં એવો એવું નથી, બહુ સ્પષ્ટ આનંદ છે. અને તે પણ પૂર્વે અનંત કાળમાં નહીં આવેલો એવો અપૂર્વ આનંદ છે, નહીં અનુભવેલો એવો છે, બીજી જાતનો છે. જગતના આનંદને હરખને હોંશને ઉલ્લાસને આનંદને અનેક પ્રકારના પરિણામની જાતથી વિલક્ષણ જાતનો તદ્દન જાતિ ફેર છે એવો આનંદ છે. અને એની ખબર ન પડે એ વાત કલ્પના સહિત છે, એ કલ્પિત વાત છે, એ વાસ્તવિકતા એમાં નથી. વાસ્તવિકતાનો એમાં અભાવ છે. કહે છે કે એવું આનંદ જેનું લક્ષણ છે, એવું જે સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, તે ખરેખર જ્ઞાન છે. તે જ્ઞાન ખાબોચિયામાં રહેલા કાદવના ખાબોચિયામાં રહેલા દેડકાને પણ થાય છે ત્યારે એને જ્ઞાન છે એમ કહેવાય, એને પણ એ જ્ઞાન છે. શાસ્ત્ર ભણતર તે જ્ઞાન નથી આમ કેમ છે. અહીંયા મિથ્યા દ્રષ્ટિ, શાસ્ત્રોના શાસ્ત્રો, લાખો કરોડો અબજો શાસ્ત્રો વાંચી જાય, અત્યારે તો એટલા ઉપલબ્ધ નથી, વિછેદ ગયા છે ને, પણ અબજો શાસ્ત્રો વાંચી જાય તો પણ એ સ્વસંવેદન જ્ઞાન જેને થયું છે એવા દેડકા જેટલું જ્ઞાન એને નથી, ચકલા જેટલું જ્ઞાન એને નથી, સમ્યક દ્રષ્ટિ ચકલા જેટલું જ્ઞાન એને નથી. ઠીક, ત્રિયંચ કરતા પણ એ ત્રિયંચ નથી. આત્મા તો બધા છે, પણ એ તો પરમાત્મા થયા છે. આત્મા તો બધા છે, પણ જેને પરમાત્મ સ્વરૂપ નો અનુભવ કર્યો એ પરમાત્મા થયા છે, આત્મા નથી રહ્યા. આવે આત્મા તો બધા સામાન્ય કુટીના બધા આત્મા જ કહેવાય, પણ એ બધા પરમાત્મા થયા છે ખરેખર તો. દલીલ આવે છે ને હમણાં ચાલુ પ્રકરણમાં, ભાઈ વ્યક્તિનો તમે શું કહે છે, વ્યક્તિ પૂજા, વ્યક્તિ પૂજા, વ્યક્તિ પૂજામાં નહીં જવું જોઈએ. જૈન દર્શન તો ગુણ પૂજામાં માને છે, વ્યક્તિ પૂજામાં માનતો નથી. ભાઈ એ વ્યક્તિ ગુણવાન છે તો એ વ્યક્તિ પૂજા ન રહી, પણ ગુણ પૂજા થઈ ગઈ. બીજું એ વ્યક્તિ એટલે બધી એક એક માણસને વ્યક્તિ કહેવાય, પણ હવે એ વ્યક્તિ નથી, પણ એ જ્ઞાની પરમાત્મા છે. શું છે? જ્ઞાની પરમાત્મા છે. એને વ્યક્તિ વ્યક્તિ કહેતા બીજી વ્યક્તિની જેમ એનો અનાદર એમાં આવી જાય છે, એ અનાદર છે, બહુમાન રહેતું નથી એમ છે. બહુમાન કરનારનો વિરોધ કરવો એમાં બહુમાન કઈ રીતે રહેશે? કે એમાં બહુમાન રહેશે વળી એમ કે બહુમાન કરો પણ અતિશયોક્તિ ન કરો. ઠીક ભાઈ બાપુ, અતિશયોક્તિ તું કોને કહેશો? એક સમ્યક દર્શન નિર્વિકલ્પ જ્ઞાન આનંદની પર્યાય, અતિન્દ્રિય જ્ઞાન આનંદની પર્યાય, જેની ઉક્તિ થઈ શકતી નથી. ઉક્તિ એટલે કથન, અતિશયોક્તિમાં ઉક્તિ, જેનું કથન કરી શકાતું નથી, એનું કથન કરવા જતા તેને અતિશય ક્યાંથી લાગ્યો? હજી તો કથન પૂરું થઈ શકતું જ નથી. જે વચન અગોચરતો છે, કથન પૂરું પડી શકે નહીં, એને તમે એમ કહે છે કે અતિશય કથન થાય છે, અતિશયોક્તિ થાય છે, અતિશય ઉક્તિ થાય છે. ખલાસ છે, એમાં ક્યાંય ડાપણનો છાંટો નથી. ગાન પણ કહેવાય એને, ડાપણ તો ન કહેવાય એને, ગાન પણ કહેવાય. શું કહે છે? એવું જે સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, શાસ્ત્ર ભણતર તે જ્ઞાન નથી. એ જે શાસ્ત્ર ભણતરથી ઉત્પન્ન થયેલો જે ક્ષયોક્ષમ, એ ક્ષયોક્ષમનો સ્વચ્છંદ છે. મહિમાનો મહિમા ન થવો, અથવા મહિમા થાય કે મહિમા કોઈ કરે બરાબર ન લાગવો, એ બુદ્ધિમાં એમ લાગે છે ને, ક્ષયોક્ષમમાં એ સ્વચ્છંદથી લાગે છે એમ છે. શાસ્ત્ર ભણતર તે જ્ઞાન નથી, પણ નિર્વિકલ્પ સ્વસંવેદન લક્ષણ તે જ્ઞાન છે, એને ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે. બાકીનું જ્ઞાન તે ખરેખર જ્ઞાન નથી, બધું અજ્ઞાન છે. જેટલું હોય તેટલું બધું અજ્ઞાન છે. કોઈને ઓછું હોય કે વધારે હોય એ બધું અજ્ઞાનમાં જાય છે. શાસ્ત્ર ભણતરની તો ક્યાંય કિંમત આપી નથી. મોક્ષ માર્ગને વિશે શાસ્ત્ર ભણતરની તો કિંમત આપી નથી. એકલી ક્રિયાને જ ઉડાડી છે એમ નથી કે બાહ્ય ક્રિયાવાદીઓ આ બધી બાહ્ય ક્રિયા. શાસ્ત્ર ભણતર પણ બાહ્ય ક્રિયા જ છે. જેમ બીજી મન વચન કાયાની બાહ્ય ક્રિયા છે વ્રતાદિની, એવું શાસ્ત્ર ભણતર પણ ચોખ્ખે ચોખ્ખી બાહ્ય ક્રિયા છે. એમાં કાંઈ માલ છે એમ લીધો નથી. શાસ્ત્ર ભણતર તે જ્ઞાન નથી, પણ નિર્વિકલ્પ સ્વસંવેદન લક્ષણ તે જ્ઞાન છે. બહુ ચોખ્ખો વિષય છે. સુખાનુભૂતિ માત્ર લક્ષણ, 320 ગાથા ચાલે છે ને. સુખાનુભૂતિ માત્ર લક્ષણ, જયસેનાચાર્યજીએ બહુ અધ્યાત્મના શબ્દ પ્રયોગ આ ટીકામાં ઘણા સરસ કરેલા છે. સુખની અનુભૂતિ માત્ર જેનું લક્ષણ છે એમ કહે છે. નિરાકુર સુખ, આત્મિક સુખનો અનુભવ એટલું જ માત્ર જેનું લક્ષણ છે, એવું જે સ્વસંવેદન જ્ઞાન, તે જ્ઞાનથી આત્મા જણાય તેવો છે. તે સિવાય શાસ્ત્ર જ્ઞાનથી આત્મા જણાય તેવો નથી એમ કેમ છે? બીજી રાગાદિયુક્ત રાગની ક્રિયાથી તો આત્મા જણાય એવો નથી. ગમે તેટલા કષાયની મંદતાની રાગની ક્રિયાથી તો આત્મા જણાય તેવો નથી, પણ શાસ્ત્ર જ્ઞાનથી પણ આત્મા જણાય તેવો નથી એમ કહેવાય છે. રાગની હું કથા કરવી, પણ જ્ઞાનની જ્યાં કથા કરવામાં આવે એમાં પણ આટલી વાત ચોખ્ખી છે. શાસ્ત્ર જ્ઞાન થી આત્મા જણાતો નથી. સુખાનુભૂતિ માત્ર લક્ષણ એવું જે સ્વસંવેદન જ્ઞાન, કે જે સ્વસંવેદનમાં આત્મિક સુખનો અનુભવ અભેદપણે જડાયેલો છે, જુદો રહી શકતો નથી. એવા જ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે જ્ઞાન જ આત્માને જાણનારું જ્ઞાન છે. તે સિવાયનું જ્ઞાન છે એનાથી રહિત એવું જ્ઞાન છે. જે જ્ઞાનમાં આત્માનું સુખ નથી એવું જ્ઞાન છે એ જ્ઞાન નથી. એ બારમાં એકાંતે ઉજીને પડેલું જ્ઞાન તે ખરેખર જ્ઞાન છે નહીં, અને તેનાથી આત્મા જણાય એવો પણ નથી. સમજણ પડે શાસ્ત્ર જ્ઞાનમાં, ઠીક છે, પણ શાસ્ત્ર જ્ઞાનની સમજણ પડે એ સમજણથી કઈ કામ થઈ ગયું છે એમ થોડું છે? એમ ખબર પડી કે આને મીઠાઈ કહેવાય. એક માણસ ભૂખ લાગી હોય કકડીને, અને મીઠાઈની દુકાન સામે ઊભો રાખો, અને પછી એને એમ કહ્યો કે ભાઈ તું આ મીઠાઈના પેટ ભરી ભરીને દર્શન કર. એટલું તો નહીં પણ આખો દી બધા જુદી જુદી મીઠાઈના વખાણ કર, એની ભૂખ કેટલી ભાંગે, કે એની ભૂખ વધી જાય, ભાંગે નહીં પણ વધી જાય. એમ સમજણથી પેટ ભરાતું નથી, શાસ્ત્ર જ્ઞાનથી જે સમજણ આવે એનાથી કાંઈ પેટ ભરાતું નથી. એ સમજણ જ્યારે કાર્યાન્વિત થાય છે, એટલે તો સામાન્ય માણસો પણ એમ કે છે કે આ બધા તમે શાસ્ત્ર વાંચો છો એનો અર્થ શું, કંઈક આચરણ કરો ને, શું કે છે? સામાન્ય માણસ એટલું તો ચાહે છે કે તમે બધા શાસ્ત્ર વાંચો એ ઠીક છે, પણ કંઈક આચરણ કરો ને એમ કે છે, આચરણમાં લાવવું જોઈએ. આ એ વાત છે કે જે સમજણ છે એનો અમલ ન થાય, સમજણ પોતે કાર્યાન્વિત ન થાય તો સમજણ તો અધર રહી ગઈ, કાર્ય જુદું રહી ગયું, એને સમજણને કાંઈ લેવા દેવા નથી એમ છે. અને એને સમજણને કાંઈ લેવા દેવા નથી સામાન્ય માણસ સમજી શકે છે, કે ભલે આ શાસ્ત્રની ગમે એટલી જ્ઞાનની વાતો કરે પણ આના પરિણામને અને આના સમજણને કાંઈ મેળ ખાતો નથી. ત્યારે એમ કહેશે કે જ્ઞાનની વાત બધી ઠીક છે, આચરણ લાવો એમ કહેશે. એમાં તથ્ય છે, એ વાત તથ્ય વગરની નથી, એમાં તથ્ય રહ્યું છે. વાણી વર્તનમાં ભલે તફાવત એવો ન રહેવો જોઈએ કે જે બિલકુલ વિરુદ્ધ જાય. એમાં શું છે કે સાધક દશાની વાણી એવી હોય છે કે જે પૂર્ણતાને ચાહક છે. સાધક છે એ શું છે? પૂર્ણતાને ચાહે છે. તેથી એનું ધ્યેય પૂર્ણતાનું હોવાથી એની વાણીમાં પૂર્ણતાના વખાણ આવે, અને પૂર્ણ નથી થયો કે એમ કહે સાધક છે એટલે એટલો તફાવત રહે. પણ એ સજાતીય તફાવત હોવો જોઈએ, વિજાતીય તફાવત કામ આવે નહીં. શું છે કે સાધક છે અધૂરો છે ત્યારે એને સાધક કહીએ. એનું ધ્યેય સાધ સિદ્ધ દશા છે તો એ સિદ્ધ દશાના વખાણ કરે, કેમ કે એનો એ આદર્શ છે. તો એની એની વાણીમાં ને વર્તનમાં એટલો ફેર હોય કે સાધ્ય અને સાધક જેટલો એટલો તફાવત છે, તે સ્વીકારવા યોગ્ય છે, સંમત કરવા યોગ્ય છે. પણ એવો તફાવત સ્વીકારવા યોગ્ય નથી કે જે તદ્દન વિરુદ્ધ જાય, વિરુદ્ધતા સ્વીકારવા યોગ્ય નથી. ઓછા પણ ચાલે, ઓછું હશે એ વધીને પૂર્ણ થશે, પણ વિરુદ્ધ હશે એ કેટલી જશે
નહીં,
એ તો દૂર છે.
કરે એટલે સમજે,
કરે એટલે સમજે. પણ સમજણ તેને યથાર્થ કહેવાય કે જે સમજણ માં એમ સમજે કે સમજણ ને પ્રયોગાત્મક કરવા લાયક છે એને સમજણ કહેવાય.
બરોબર, ખરી સમજણ.
સમજણ માં એ વિષય સામેલ હોવો જોઈએ, સાથે હોવો જોઈએ, કે આ માત્ર સમજીને બહી રહેવાનું નથી, સમજીને એને પોતાના પરિણામમાં પરિણતિમાં એને લાગુ કરવાની ઈચ્છિત છે એનું નામ સમજણ છે. પણ પરિણતિમાં લાગુ ન કરે સમજણને, સમજણ ક્યાંક રાખે ને પરિણતિ ક્યાંક જાય એને સમજણ છે એમ કેમ કહેવાય? એમ છે, એનું નામ સમજણ છે. આ પરિણામ છે ને એ વ્યાપાર છે. પરિણામ શું છે? પરિણામ રૂપ વ્યાપાર છે જીવનો. જેમ દુકાને વ્યાપાર કરે છે એમાં ઘણો નફો થવાનો હોય એમાં કોઈ મોડું કરે છે કે આપણે અત્યારે વાતો કરી લ્યો ને? પછી નિરાતે તમે તમારા માલ લઈ જજો 2-5 વર્ષે અને પૈસા 5-25 વર્ષે નિરાતે આપજો. આપણે વાત થઈ ગઈ પછી ક્યાં વાંધો છે કે નહીં ભાઈ, આ વાત થઈ ગઈ ને એ પૂરી કરો હોત અને કામ પૂરું કરો હોત. જયારે નફો ઘરમાં આવે ત્યારે એને સંતોષ થાય છે ને ત્યાં સુધી આકુલતા એને રહે છે. એમ સમજણ થયા પછી કામ ન થાય તો આકુલતા રહેવી જોઈએ. સમજણ થાય અને કાર્ય ન થાય તો એની આકુલતા ઉભી થવી જોઈએ. એના બદલે સમજણ તો કરીને એનો સંતોષ મને, એ તો ઊંધું થઈ ગયું આખો, એને સમજણ જ નથી થઈ. કઈક ગેરસમજણ થઈ ગઈ છે, સમજણ તો નથી થઈ પણ કઈક ગેરસમજણ થઈ ગઈ છે એની અંદર. એવી વાત છે. અને આ તો નફાની ચીજ છે વેપારની જેમ. આત્માને આત્મલાભ ને આત્મશાંતિ થાય છે એમાં. અને જેને અશાંતિથી છૂટવું છે એને લાભ મેળવવા માટે કેટલી ઉતાવળ હોય, કે એને ખબર પડે કે આ સમજણથી આમ કામ થાય એ તરત જ લાગુ કરવા માંગે છે. જે સમજીને તરત જ એનો પ્રયોગ કરવા ઉત્સુક છે, સમજણ થતા વેત જ એને પ્રયોગમાં ઉતારવા માટે એકદમ ઉત્સાહિત છે એને વર્તમાન પાત્ર કહેવામાં આવ્યા છે. એ વર્તમાન પાત્ર છે. પણ સમજણ કરીને એમને એમ બીજા કામે લાગી જાય છે એને પાત્રતા નથી એમ છે. આવો પાત્રતાનો વિષય આવે છે. વેપારમાં નફામાં કોણ મોડું કરે છે પણ તો કયો? હે, અને આમાં એ કહે છે કે ઠીક હવે આ ભવે નહીં તો આવતા ભવે તો થશે સમ્યક દર્શન. અત્યારે આપણે સંસ્કાર નાખો વાંચી વાંચીને સાંભળી સાંભળીને દ્રઢ કરી કરીને સમ્યક દર્શન આ ભવે નહીં થાય તો આવતા ભવે થઈ જશે, કે એ અભિપ્રાયમાં તો અનંત ભવે થશે નહીં. અને એમાં સંસ્કાર એ રીતે પડતા એમ છે. શું કહે છે? સુખાનુભૂતિ માત્ર લક્ષણ, સ્વસંવેદન જ્ઞાનથી આત્મા જણાય તેવો છે, એવા સ્વસંવેદનમાં આત્મા જ્ઞાન ગોચર થાય છે અથવા અનુભવ ગોચર થાય છે. તે સિવાય બીજા પરામુખ જ્ઞાનમાં એમ જે જ્ઞાન પર સન્મુખ છે આત્મસન્મુખ નથી, તો આ જ્ઞાનમાં આત્મા જણાતો નથી ને જણાય એવો છે પણ નહીં. નિર્વિકારી સ્વસંવેદન જ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણીથી જણાય તેવો નથી. ગુરુદેવ ના તોપ ના ભડાકા છે આ બધા, તોપ ના ગોળા. સાધારણ માણસ ને આકરું પડે કે અરે આ ભગવાન ની વાણી નો વિનય કરવાને બદલે કઈક અવિનય તો નથી કરતા ને ભાઈ, આમાં જ વિનય છે. ભગવાન વાણીમાં એમ કે છે કે આ વાણી થી તને નહીં જણાય. વાણી તો પર સાધન છે કે સ્વ સાધન છે? પર સાધન થી આત્મા સધાય એવો આત્મા પાંગળો નથી એમ કે છે.
બરોબર,
વાણી પણ પરદ્રવ્ય છે, જડ છે, ને એનાથી આત્મા જણાતો નથી. ઠીક, તો પછી આ દ્રવગુણ પર્યાય તો અરૂપી છે. ભગવાનના જે અરિહંત ના દ્રવગુણ પર્યાય છે એ તો અરૂપી છે. એ અરિહંત નો મોટો વિષય યાદ આવે કે પાંચ પદમાં અનાદિથી પાંચ પદમાં નમો અરિહંતાનું પ્રથમ પદ છે, અને નમો સિદ્ધાનંદ છે એ બીજું પદ છે. બીજું પદ ઊંચું છે, ઊંચા પદ ને પાછળ રાખ્યું છે, અને પ્રથમ પદ ને નીચા પદ ને આગળ રાખ્યું છે. તો પછી એમાં વ્યક્તિ પૂજા નહીં થઈ જાય? તમે તો ઊંચા નીચા ને પહેલું સ્થાન આપ્યું અને ઊંચા ને પછી નું સ્થાન આપ્યું, વ્યક્તિ પૂજા નહીં થઈ જાય? અનાદિથી આમ ગોઠવણી છે, પછી કોઈ નવી નથી કરી. ભાઈ પેલા ફેરફાર હતી ને કોઈ વધારે બુદ્ધિ વાળા થયા એને ફેરફાર કરી નાખ્યો. આ અનાદિ મહામંત્ર છે, એમાં નમો અરિયંતાણમ પેલા છે, જે પ્રત્યક્ષ ઉપકારી થાય છે એનું એ કારણ છે. એમ જ બને એમાં ઊંચા નીચા નું ગણી કામ લાગે એ દ્રષ્ટિ ખોટી છે. પ્રત્યક્ષ ઉપકારી થાય છે એટલે એમ જ પેલા આવે, એમાં આવવા બીજી રીતે આવવાનું એ વાસ્તવિકતા છે, એ પરિણતિની વાસ્તવિકતા છે એમ છે. ખરેખર અનાદિથી એ વાસ્તવિકતા ચાલી આવે છે એટલે એમ જ હોય. એમાં વ્યક્તિ પૂજાનો પ્રશ્ન રહેતો જો કઈ રીતે પદ્ધતિ છે અનાદિની, આ પદ્ધતિ છે પ્રત્યક્ષ અરિયંત છે, પ્રત્યક્ષ ઉપકારી થાય છે એનું કારણ એ છે. અનાદિથી આ પરિસ્થિતિ છે. તમામ જીવોની જેટલા સાધક થયા, કેમ કે નમસ્કાર મંત્ર નો ઉચ્ચારણ તો સાધક જીવ ને છે, ન તો અરિયંત ને છે, ન તો સિદ્ધ ને છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ થી માંડીને પાછા પંચમ ગુણ સ્થાન વૃત્તિ શ્રાવક ને ચોથા ગુણ સ્થાન વૃત્તિ શ્રાવક, એ ચોથા થી તે બારમા સુધીમાં વિકલ્પ છે, છઠ્ઠા સુધીમાં પછી ઉપરમાં તો વિકલ્પ નથી કે પંચમા પરમેષ્ઠી નો ત્યાં વિકલ્પ થાય. એ ચોથે પાંચમે ને છઠ્ઠે ગુણ સ્થાને જે સવિકલ્પ દશામાં પંચ પરમેષ્ઠી નો નમસ્કાર છે, નમસ્કાર કરે છે, સર્વ સાધકો નમસ્કાર કરે છે. કેમ કે એ બધા વિતરાગ પદ છે, વિતરાગ સ્વરૂપને દેખાડનારા છે એટલે આત્મ સ્વરૂપને દેખાડનારા છે એટલે આત્માના જ પદ છે. પણ પ્રગટ કરેલા પદ છે એટલે વિશેષપણે એમને નમસ્કાર કરવામાં આવે છે. એમાં વ્યક્તિનો સવાલ રહેતો એની વાસ્તવિકતા છે. એમ જ આવે ને બીજી રીતે આવે નહીં, બીજી રીતે આવે તો સમજવું કઈક ભૂલ છે. શું કે છે દ્રવગુણ પર્યાય અરૂપી છે, અરિયંત ના દ્રવગુણ પર્યાય અરૂપી છે, એમની વાણી છે તે રૂપી છે એમ કેવું છે.
બરોબર,
ત્યાં જે આત્માને ઓળખવાની વાત લીધી છે એમાં અરિયંત ના દ્રવગુણ પર્યાય લીધા છે, અરિયંત ની વાણી નથી લીધી. પ્રવચન સાર 80 ગાથાનો વિષય છે ને, એમાં દ્રવગુણ પર્યાય લીધા છે, એટલે આત્માની સિદ્ધિ ઓળખાણ જ લીધી છે કે જે અરિયંતના દ્રવગુણ પર્યાયથી અરિયંતને ઓળખે તે આત્માને ઓળખે. હવે જ્યારે તે આત્માને ઓળખે ત્યારે અરિયંતના દ્રવગુણ પર્યાય આવા હોય એવું જે અરિયંત પ્રતિનું લક્ષ હતું એ પલટો મારીને આત્મા ઉપર આવે છે. આમ છે શું હા, પણ નિરક્ષણ તો જળ જળના પરિણામ ના પૂતગળ પરિણામ ના પર્યાય છે, બધા પૂતગળ ના પર્યાયો છે. હા તો પણ છે રૂપી છે, રૂપી પદાર્થ ની પર્યાય રૂપી જ હોય ને. એમ તો આ જે કર્મ છે ને એટલા સૂક્ષ્મ પર્યાય પરિણીમાં છે કે એને રૂપ રસગન સ્પર્શ થી કોઈ ઇન્દ્રિય થી જ્ઞાન ગોચર ના થાય, કઈ એને અરૂપી કહેવાય નહીં, અરૂપી ના કહેવાય એને, એ રૂપી જ છે. જેમ જળ કર્મ રૂપી છે, ભલે રૂપી પદાર્થ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય છે ને, જળ કર્મ કર્મના પરમાણુઓ કાર્મણ વર્ગણાઓ લોકમાં ભરી છે, એ બધું ચિકાર છે, પણ કઈ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થતા નથી. એટલી સૂક્ષ્મ પર્યાય પરમાણુ છે છતાં એ બધા રૂપી જ છે. એમ વાણીના પરમાણુ પણ સ્કંદની પર્યાય છે, કાર્મણ વર્ગણા એ સ્કંદની જ પર્યાય છે, વાણી પણ સ્કંદની પર્યાય છે, ચાહે અક્ષરાત્મક હોય કે અનક્ષરાત્મક હોય એની સાથે કઈ સંબંધ નથી. અને એ તો સ્થૂળ છે, પાછી કર્ણેન્દ્રિય દ્વારા વિષય થાય છે. વાણીના પર્યાયો કર્ણેન્દ્રિય દ્વારા વિષય થાય છે એટલા સ્થૂળ પર્યાય છે, સ્થૂળ સૂક્ષ્મ છે એને કહે છે. અને ઓલા તો સૂક્ષ્મ પર્યાય છે, કાર્મણ વર્ગણાના સ્કંદો તો સૂક્ષ્મ પર્યાય છે, એક પરમાણુ છૂટો સૂક્ષ્મ સૂક્ષ્મ પર્યાય છે, છતાંય રૂપી છે. એકલો છૂટો પરમાણુ હોય જે ઇન્દ્રિય જ્ઞાન ગોચર ન થાય તે સૂક્ષ્મ સૂક્ષ્મ પર્યાય છે તો પણ રૂપી છે, કાર્મણ વર્ગણા સૂક્ષ્મ પર્યાય છે તે પણ રૂપી છે, અને ભગવાનની વાણી તો સ્થૂળ સૂક્ષ્મ છે.
બરોબર,
કર્ણેન્દ્રિય દ્વારા પવન છે ને એ પણ સ્પર્શેન્દ્રિય દ્વારા આંખથી ન દેખાય, એ સ્થૂળ સૂક્ષ્મ છે. એટલે એમાં તો રૂપીપણું છે એ સ્પષ્ટ છે. કહે છે કે ભગવાનની વાણીથી પણ આત્મા જણાય તેવો નથી. વાણીથી એટલે વાણીના લક્ષ્ય આત્મા જણાય એવો નથી, અને પર લક્ષે ભગવાનના લક્ષે પણ આત્મા જણાય એવો નથી. આત્મા જાણવા જતા આત્માનું લક્ષ થઈ જવું જોઈએ એમ વાત છે. આત્માને જાણવા જતા અંતર લક્ષમાં આવવું જોઈએ તો આત્મા જણાય, દિશા ઉપયોગની બદલાય તો જ આત્મા જણાય, બહિર્મુખ દિશાથી આત્મા જણાય જ્ઞાનમાં એવું કદી બનતું નથી. અંતર્મુખ રહેલું જે તત્વ છે જેને અંતઃતત્વ કહેવાય છે, આત્મા કેવો છે, આત્માનું પરમ સ્વરૂપ જેને પરમ આત્મા પરમાત્મા કહીએ એ અંતઃતત્વ સ્વરૂપ છે. એ અંતરંગમાં આત્માનું એ અંતરંગ છે, અંદરનું અંગ છે, એને ઉપયોગ અંતર્મુખ થતા એનો વિષય થાય છે ઉપયોગનો. બહિર્મુખ ઉપયોગમાં કદી આત્મા અંતર તત્વ વિષયભૂત થતો નથી. ભગવાનની વાણીથી જણાય એવું નથી એટલા માટે લીધું છે. ભગવાનની વાણી સમર્થ દ્રષ્ટાંત લીધું, કોઈની પણ વાણી હોય, ભગવાનની વાણી હોય, સાંભળતી વખતે સાંભળનાર જીવને બહિર્લક્ષ હોય છે, એનો ઉપયોગ બહાર જાય છે ત્યારે વિષય કરે છે. સમોસરણમાં દિવ્ય ધ્વનિ સાંભળતા સાંભળતા કોઈ પણ જીવને નિર્વિકલ્પ શુદ્ધોપયોગ અંતર્મુખ ઉપયોગ પ્રગટ થાય ત્યારે એને વાણી સાંભળવાનું છૂટી જાય, બંધ થઈ જાય, અને ત્યારે એને એ વાણી નિમિત્ત થઈ એમ કહેવામાં આવે છે. કેમ કે એવા નિર્વિકલ્પ શુદ્ધોપયોગ ની વાત એમાં હતી, નિર્વિકલ્પ આત્મ તત્વ ની એમાં વાત હતી, એ એમણે કહી એવું જયારે અહીંયા પરિણમન કર્યું ત્યારે એનું લક્ષ છોડ્યું, અને લક્ષ છોડ્યું ત્યારે નિમિત્ત પણ લાગુ પડ્યું. જ્યાં સુધી એને અમે લક્ષ છે ને અહીંયા ઉપયોગ અંતર્મુખ કરતો નથી ત્યાં સુધી એને નિમિત્ત પણ લાગુ પડતું નથી. અનંત વાર સમૂહ શરણમાં ગયો તો પણ નિમિત્ત થયું નહીં એમ છે. એટલે એમ કહ્યું કે વાણીથી જણાય તેવો નથી અને ભગવાનની ભક્તિથી પણ જણાય તેવો નથી, કેમ કે એમાં રાગની મુખ્યતા છે.
જય હો સનાતન દિગંબર, જય ધર્મનો જય હો.